ચૈતન્ય જે વ્યાપક બ્રહ્મ એ પછી શરીરમાં જ છે, અને જે પિંડેસો બ્રહ્માંડે સર્વત્ર એ જ છે, અન્ય કઈ નથી. બસ એટલું જ યાદ રાખવાનું છે. અને એ જ્યાં દ્રઢ થયું ને ત્યાં મુક્તિ, જીવન મુક્તિ સહજ બની જશે. મુક્તિ તેની થઈને રહી દાસી રે. તો એ જે મુક્ત અવસ્થા પણ ક્યારે શરીરમાંથી, શરીર ભાવમાંથી બહાર આવીને આત્મભાવ તરફ સ્થિર થઈએ ત્યારે. એટલે બ્રહ્મી ભાવની અવસ્થા બતાવતા આગળ ચાલીને કહ્યું, જુઓ આ શરીર એના નવ અંગ છે, પાંચ ભૌતિકતા છે એની, પૃથ્વી જળ તેજ વાયુ ને આકાશ, એના દસ દ્વાર છે. અને દસ દ્વારનું અહીંયા આગળ વર્ણન કર્યું કે નવ અંગે જે સાધન છે, ઉપાસના છે, એ આ શરીર વડે થશે. સ્થૂલ ભાવથી નવી નવ ઇન્દ્રિયોના દ્વાર છે એ ઉપાસનાની પ્રક્રિયા માટેના સાધન છે. દસરા દસમી અંગ જે દસમી અવસ્થા છે, એટલે ઉર્ધ્વ અવસ્થા, સર્વોત્કૃષ્ટ, જેને પાતંજલ યોગ સૂત્રની અને યોગની ભાષામાં કહીએ તો ષડભેદન પછી, ષડચક્ર ભેદન પછી શરીરમાં જ એ અવસ્થાઓને મનને સ્થિર કરવાનું છે. મનને કલ્પનાથી, ભાવનાથી, મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, આજ્ઞાચક્ર, આ જે પાંચ ષડચક્ર અને પછી બ્રહ્મરંધ્ર, અને એ શરીરથી જ્યારે ઉપર ઉઠીએ, બહાર આવી જઈએ કે શરીર હું નથી, ત્યારે આપણે એને સાતમી અવસ્થા કહીએ છીએ. સાતમી ભૂમે ત્યાં જાશો રે, જીવ મટીને શિવ ત્યાં થાશો રે. અને અન્ય ઉપાસક મુસલમાન એને સાતમા આસમાન કહે છે. સામ્ય જીવો જેને આપણે સાતમી અવસ્થા કહીએ છીએ એને લોકો સાતમા સાતમા આસમાન કહેતે. શરીર ભાવ છૂટી જવો જોઈએ, દેહાધ્યાસ નહીં, એનાથી તું પર છું. અને નવ અંગની જે ઉપાસના છે, આંખ નાક કાન શરીરની ઉપાસના છે, અને શરીરમાંથી પર થઈને એનાથી બહાર આવી જઈને શરીર ભાવનો ત્યાગ કરીને દસમે દ્વારે એટલે બ્રહ્મરંધ્ર, જ્યાં વિચારનું કેન્દ્ર છે, અને એ વિચારના કેન્દ્રોથી પણ પર થઈને ઉપર ઉઠી જઈને, એટલે મન સાથે પણ મગજ સાથે પણ કોઈ સંબંધ નહીં રાખવાનો, આખું જ કારખાનું બંધ કરી દેવાનું. રામકૃષ્ણ પરમહંસ તો આ શરીરને યંત્ર કહ્યું છે. આ શરીર તો આત્માનું યંત્ર છે. અંદર બેઠો બેઠો એ છે, ઉર્જા આપે છે, અને આખું યંત્ર, આખું તંત્ર, આખું કારખાનું ચાલ્યા કરે છે. પણ એ કારખાનું, એ કારખાનું છે, હું એનો માલિક છું, એનાથી પર છું, એનાથી ઉપર ઉઠી જાય. દસરા દસમે અંગ નવમાંથી મુક્ત થવાનું, અને દસમ ભાવ એટલે આનાથી પર ઉપર ઉઠીને. જે આ સમજ્યો, શરીરમાં સમજ્યો કે આ નવ અંગ આ છે અને આ દશરા છે, અને એની અંદર જેને પૂરેપૂરી સમજણ આવી ગઈ, એનાથી ઉપર ઉઠીને એના જીવનમાં દીવા થશે. એક ભક્ત કવિએ બહુ સરસ ગાયું છે, દિલ દીવા કરો રે, દીવા કરો દિલમાં, દીવા કરો, સમજ્યા તેને દિવાળી. બસ સમજણનો દીવો પ્રગટાવો, દિલમાં દીવો કરો ભાઈ, કોઈ દીવો કરો. ભગવાને પણ ગીતામાં 14મા અધ્યાયની 13મા અધ્યાયમાં કહી દીધું, જ્ઞાન દીપે ને ભાસ્વતા, આત્માના દર્શન થશે ભગવાનના દર્શન થશે, અંદર થશે. અને અંદર એ અંધારું તો છે અજ્ઞાનનું, દીવો કરવો પડશે. જેમ ભગવાનની અંગ આગળ આપણા પૂજા સ્થાનમાં આપણે દીવા કરીએ છીએ અને દીવાના પ્રકાશથી ભગવાનની મૂર્તિના દર્શન કરીએ છીએ સાકારના, બસ એ જ રીતે. એ તો પ્રતીક છે, ઉપાસનાની એક પદ્ધતિ ને ક્રિયા છે, પણ એનાથી સમજણ, એનાથી જ્ઞાન, તે કે જેમ બહાર તમે અગ્નિનો દીવો કર્યો એમ તમારા અંતઃકરણમાં જ્ઞાનનો દીવો પ્રગટાવી દો. જેમ પૂજા સ્થાનની અંદર દીવો પ્રગટાવીએ એટલે ભગવાનના દર્શન થાય, અને એમાં પાછા આરતી બનાવીને પાંચ દિવેટોની પાંચ જ્યોત કરીને આરતી કરતા આવીએ છીએ. એ પણ એક પ્રતીકાત્મક ઉપાસના છે, દર્શન કરવાના છે ભગવાનના, અને એ પ્રતીકથી સમજવાનું છે. જેમ પ્રયોગશાળાની અંદર બાળકને પ્રયોગ કરીને એને ભણાવવામાં સમજાવવામાં આવતું હોય છે, એમ આપણી નિત્યની જે ઉપાસના ને પૂજા છે ને એની પદ્ધતિમાં એ આપણને એક પ્રયોગ પ્રેક્ટિકલ કરી અને એનો સિદ્ધાંત સમજાવવામાં આવતો હોય છે. એક દીવો ભગવાનની અગાડી કરવો અને એના દર્શન કરવા, પાંચ દીવા પ્રગટાવીને એની આરતી ઉતારવી, આ પ્રયોગશાળાનો પ્રયોગ છે, જેને લેબોરેટરીનો પ્રેક્ટિકલ કહીએ. અને પ્રેક્ટિકલ કર્યા પછીથી જેનો મૂળ સિદ્ધાંત છે એની થિયરી એ સમજવાની છે, અને થિયરી દ્વારા ત્યાં પહોંચવાનું કે જેમ બહાર દીવા કરો છો એમ અંદર દીવો કરો, અને અંદરના દીવાથી આત્માને ઓળખો. પાંચ દીવાથી આરતી કરીએ છીએ, ભગવાનના વિગ્રહને નખશિખાંત એનું દર્શન કરીએ છીએ, એમ પાંચે પાંચ ઇન્દ્રિયો ઉપર સમજણ અને જ્ઞાનનો દીવો પ્રગટાવીને એક એક વડે આત્માનું દર્શન કરો. આ છે આરતી. અને એ જ ભાવ સમજ્યા તેને દિવાળી. ઘરની બહાર કે ઘરને આંગણે તો રોજ દીવા કરતા હોઈશ, દિવાળીએ દીવા કરીએ છીએ, ઘરને આંગણે દિવાળીએ દીવા કરતા હોઈએ છીએ, પણ ઘરની અંદર પૂજાના આંગણે રોજ દીવો કરતા હોઈએ છીએ. સમજ્યા તેને દિવાળી. પણ એ ઘરના પૂજાના આંગણે દીવા કર્યા પછીથી જ્યારે એ દીવા સમજણપૂર્વક ભગવાનનું દર્શન કરતા, ભગવાનની સેવા પૂજા કરતા, ધ્યાન જપ કરતા કરતા સ્થિર થઈ જાય, એકાગ્ર થઈ જાય, શાંત બની જાય, બધી જ વૃત્તિઓ એવી શાંત થઈ જાય કે એ પરમાત્મા જાણે અંદર બેઠેલો એમ દર્શન થાય. મંદિરમાં દર્શન કરીએ છીએ આંખ બંધ કરી, આંખ ખુલ્લી રાખીને એની સામે જોઈને, પછીથી દર્શન થઈ રહ્યા પછીથી તરત આંખ આપણે મીચી દઈએ છીએ. શું છે? એક પ્રતીકાત્મક ઉપાસના છે કે ભગવાન જેમ બહાર મૂર્તિમાં તું બેઠેલો છું એવો ને એવો મારામાં પણ તું દેખાવ છું. અને અંતઃકરણમાં જોવા માટે દર્શન કર્યા પછીથી પ્રભુની સન્મુખ ઉભા રહીને આંખ મીચીને ઉભા રહેવાનું શાંતિથી, જેટલા શાંતિથી મન અને તનથી ઉભા રહીશું ને એટલે એ ભગવાન આપણા પોતામાં આવીને બેસી જવાનું. ઓહ, એમ થશે મારામાં બેઠો છે. અને પછી તો લાલચ જાગશે, લોભ જાગશે. જો આ રીતે મારામાં આવીને બેસતો હોય તો લાવને એ મૂર્તિના એ વિગ્રહના દર્શન કરી અને આંખો બંધ કરીને બેસી જવું. અંદર આવી ગયો, ધ્યાન યોગની અંદર પરિણમશે અને એની સાથેનો સંબંધ થઈ ગયા પછી એક થઈ જતા એ જ આપણને વેદાંત સુધી અને એકત્વ સુધી લઈ જશે. તો એ જ મારામાં છે અને હું જ એનામાં છું, અમે જુદા નથી. સમજ્યા તેણે દિવાળી. એમ ભજનથી પણ જે સમજ્યો કે મારા અને ભગવાનની અંદર હું ને ભગવાન એક છે, જુદા નથી. જે મા પોતાના બાળકને સંતાનને ઉંચકી લે અને ઓતપ્રોતતા આવી જાય. તમે જોજો ક્યારેક આ જે ચલચિત્રો બતાવે છે સિનેમાઓની અંદર, ત્યારે કોઈક એવી ગંભીર પરિસ્થિતિ આવી જાય ને, ત્યારે જેને ન મારવાનું એને આગળ કરી દે, અને જેને જેની સાથે વેર હોય મારવાનો એની પાછળ રહે. એટલે પેલો સામો વાળો પેલો પાછળ સંતાયેલો છે એને છોડી દેવું પડે. જુઓ છો ને, આગળ ધરે એટલે પેલાને વિવશ થઈને છોડી દેવું પડે. બસ પોતાના સ્વસ્વરૂપની અંદર આમ જ પોતે વિલીન થઈ જાય, પોતાના સ્વરૂપને એને માણી લીધું, અનુભવ કરી લીધો, એટલે મૃત્યુ તો મરી ગયું રે. મૃત્યુ આખું મરી ગયું. મૃત્યુ આપણને શું મારતું હતું? મોત કો હમને માર દિયા. કારણ એને મોતને નકારી નાખ્યું છે. એટલે જેમ પોતાના સ્વસ્વરૂપને આગળ કરી દે, અને જે મરવા વાળું છે મૃત્યુથી એ શરીર પાછળ જતું રહ્યું. એટલે કઈ અવસ્થા, કઈ ભૂમિકા આવી ગઈ? જીવન મુક્તિની અવસ્થા આવી ગઈ. પણ જો શરીરને આગળ રાખ્યું અને પોતાનું સ્વરૂપ પાછળ રહ્યું, તો મૃત્યુ હરેક હરેક પળે તમને ડરાવવાનું છે, બીક આપવાનું છે, અને સામો માણસ તમને દુખી કરશે, અશાંત કરશે. પણ ચૈતન્ય પોતે હું છું એ આગળ હોય, અને શરીર ભાવ એને પાછળ રહી જાય, એને કોઈ મારી શકતું નથી. કારણ એની અંદર પોતાનો સમજણનો દીવો પ્રગટી ચૂક્યો છે. સમજ્યા તેને દિવાળીમાં એને થઈ ગઈ. દિવાળી એટલે આનંદ, ઉત્સવ, ઉત્સાહ. જેમ ગમે તેવું દુઃખ કે ગરીબીની પરિસ્થિતિ હોય, પણ દિવાળીના દિવસોમાં માણસ સ્વસ્થ રહે. અને એ દિવાળીના ચાર પાંચ દિવસોમાં સવારમાં ઉઠીને જો દિવાળીના દાડા છે, બગાડીશ નહીં, કકરાટ કરીશ નહીં, એમ આપણે કહી દઈએ છીએ. કેમ? એ આનંદના દિવસો છે. એટલે અહીંયા મહારાષ્ટ્રીએ પણ કહ્યું કે સમજ્યા તેને દિવાળી. અને દિવાળીના દિવસની અંદર કોઈ કકડાટ, કોઈ દુઃખ, કોઈ ક્લેશ, કોઈ વેરભાવ ન જોઈએ. એમ જે સમજી ચૂક્યો પોતાના જીવનને, એના માટે સદાય દિવાળી. પોતાના શરીરને સમજી ચૂક્યો કે આ તો શરીર છે, શરીરના ભાવોથી ક્યારે દુઃખી ન થાય, ક્યારે વ્યાકુળ ન બને, ક્યારે પણ શરીરના ભાવોની અંદર ખોટો તણાઈ ન જાય. દુર્વૃત્તિઓની અંદર પોતાની અંદર સમાહિત રહે કે હું શરીર નથી, અને શરીરને ત્યાં જવા જ નહીં દેવાનું. એ શું કામ કરી શકશે? પોતાનામાં સ્થિર છે, એને કોઈ વિકૃતિઓ, કોઈ વિકારો, કોઈ વાસનાઓ સહેજ પણ સ્પર્શ નહીં કરે. કારણ શરીર ભાવથી એ પર થઈ ગયો છે, અને પોતાનામાં સમજણનો દીવો એને પ્રગટાવી દીધો છે. એટલે એ અજ્ઞાનનો, એ વાસનાઓનો અંધકાર એને સ્પર્શ કરી શકશે જ નહીં. અને કંઈક ભાઈ હવે દિવાળીના દિવસોમાં દીવો અખંડ રાખવાનો છે, પાંચ સાત દિવસ અખંડ રાખે છે દીવો. શું છે કે આવી અવસ્થા મારા જીવનમાં આવતી જાય, અને એવી હું સ્થિર કરું દિવાળીના પાંચ દિવસોમાં, ભલે આગળ પાછળ ગમે તેવી ગરીબી હોય કે ગમે તે ખેંચાતાણ હોય, પણ દિવાળીમાં કંઈક સારી વસ્તુ ખાવી, સારા કપડાં પહેરવા, સારું વાતાવરણ રાખવું, સમજ્યા તેને. બસ એ જે વ્યવહારની અંદર સમજીએ છીએ, અને જે પ્રમાણે આપણે આખું વાતાવરણ સર્જીએ છીએ એટલા દિવસોમાં, એમ જીવનભર દિવાળી બની રહેવી જોઈએ. મહારાજના એક સંત ઈશ્વર એના પદો છે, બહુ સરસ ગાયું છે. બીજા વ્રમે વસંત એક માસ, બારે વસંત તે મારે બાવા, અઘટ વસંત घटे नहीं कबहू, घटे नहीं कबहू, अविनाशी है कोई। समझाते ने दिवाली अने देव दिवाली संग एकली नहीं, रोज आनंद में रहू।